આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો તારીખ 10 જુલાઈ અને શુક્રવારના સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર. આજની સૌથી મોટી અને મહત્વની ખબર એ છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર થયો છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને ફરીથી યુરેનિયમ નિકાસ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક પરમાણુ સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર થયા હોવા છતાં છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી જે વિલંબ થઈ રહ્યો હતો તેનો આખરે અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝીએ આ કરાર અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આવી ડીલ બંને દેશોને વધુ નજીક લાવવા માટે ખૂબ જ મહત્વની છે. બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સમજૂતી બાદ આગામી વર્ષોમાં ભારતના પરમાણુ ઉર્જાના ઉત્પાદનને મોટા પાયે વધારવાની પોતાની યોજનાઓને રજૂ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ઐતિહાસિક ઓસ્ટ્રેલિયા મુલાકાતમાં ગઈકાલે રાત્રે મેલબર્નના ડોકલેન્ડ સ્ટેડિયમ, જે માર્વેલ સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે, ખાતે પીએમ મોદીની એક ઝલક મેળવવા હજારો ભારતીય ઓસ્ટ્રેલિયનો ઉમટી પડ્યા હતા. લગભગ 30,000 જેટલા લોકોની વિશાળ મેદની વચ્ચે પીએમ મોદીની સાથે વિક્ટોરિયાના પ્રીમિયર જેસિન્ટા એલન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝી પણ હાજર રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનો રંગ અને ઉત્સાહ જીવંત છે. આ દરમિયાન સ્ટેડિયમની બહાર પ્રદર્શનના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા. સ્ટેડિયમની બહાર 2 અલગ અલગ જૂથોએ વડાપ્રધાન મોદીની મુલાકાતનો વિરોધ કર્યો, જેમાં એક જૂથે વડાપ્રધાન મોદીના હ્યુમન રાઇટ રેકોર્ડને લઈને સવાલ ઉઠાવ્યા, જ્યારે બીજા જૂથમાં જમણેરી વિચારસરણી ધરાવતા લોકો સામેલ હતા, જેઓ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયામાં વસતા અન્ય ભારતીયોને પાછા ભારત જતા રહેવા માટે બૂમો પાડી રહ્યા હતા. દેશની બીજી મહત્વની ખબર પર નજર કરીએ તો રાષ્ટ્રીય પ્રસારણકર્તા SBSએ રોયલ કમિશન સમક્ષ રજૂઆત કરતી વખતે એન્ટી સેમેટિઝમની વિવાદાસ્પદ પરંતુ વ્યાપકપણે વપરાતી વ્યાખ્યા ન અપનાવવાના પોતાના નિર્ણયનો જોરદાર બચાવ કર્યો છે. કેટલાક યહૂદી સંગઠનોએ ઇન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ એલાયન્સની વ્યાખ્યાનો સ્વીકાર ન કરવા બદલ SBS અને ABCની આકરી ટીકા કરી હતી. આ મામલે SBSના ન્યૂઝ ડિરેક્ટર મંડી વિક્સે કમિશનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પ્રસારણકર્તા તરીકે અમારું કામ કોઈપણ સ્વરૂપના ભેદભાવ, રંગભેદ અને પૂર્વગ્રહ પર પ્રકાશ પાડવાનું છે. તેઓ સેમેટિઝમને યહૂદી લોકો સામે થતા પૂર્વગ્રહ અથવા ભેદભાવ તરીકે જ વ્યાખ્યાયિત કરે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ઇલેક્ટોરલ કમિશને 2023ના વોઇસ રેફરેન્ડમ દરમિયાન બનેલી એક ગંભીર ઘટના પછી મોટો નિર્ણય લીધો છે. ફેડરલ કોર્ટની સુનાવણી બાદ પંચે આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા આશરે 1,00,000 હંગામી કર્મચારીઓ અને 1,000 કાયમી કર્મચારીઓને સાંસ્કૃતિક યોગ્યતાની ખાસ તાલીમ આપવાનું નક્કી કર્યું છે. આ સાથે જ બુધવારે ટેલસ્ટ્રાના દેશવ્યાપી નેટવર્ક આઉટેજની ઘટનામાં એક દર્દનાક વળાંક આવ્યો છે. સાઉથ ઓસ્ટ્રેલિયાની પ્રાદેશિક હોસ્પિટલમાં એક વ્યક્તિના મોત પાછળ આ નેટવર્ક આઉટેજ જવાબદાર છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે. લિબરલ સેનેટર કેરિન લિડલે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું કે તેમના કાર્યાલયને માહિતી મળી હતી કે આ આઉટેજ દરમિયાન સાઉથ ઓસ્ટ્રેલિયાના એક વૃદ્ધ મહિલાનું અવસાન થયું છે. સાઉથ ઓસ્ટ્રેલિયાની પોલીસે પુષ્ટિ કરી છે કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે, જો કે પોલીસને આ અંગે કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી. છેલ્લે રાજકારણના મોરચે ધ્યાન આપીએ તો વન નેશનના નેતા પોલિન હેન્સને વિરોધ પક્ષના નેતા એંગસ ટેલર પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. એંગસ ટેલરે અગાઉ સિડની ઇન્સ્ટિટ્યૂટમાં આપેલા ભાષણ દરમિયાન વન નેશનને ધુમાડાનો સ્તંભ કહીને તેની નીતિઓની મજાક ઉડાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેમની અસ્પષ્ટ અને વિરોધાભાસી નીતિઓ દેશને વધુ દેવામાં ધકેલી દેશે. હેન્સને પોતાના ફેસબુક વીડિયોમાં વળતો પ્રહાર કરતા જણાવ્યું કે કોએલિશન એ પોતે તાજેતરના વર્ષોમાં વન નેશનની ઘણી નીતિ અપનાવી રહ્યું છે, જેમાં ઇમિગ્રેશન, વોઇસ, નેટ ઝીરો અને ફ્યુલ એક્સાઇઝ સામેલ છે. જો કે લિબરલ નેતા એંગસ ટેલરે વન નેશન સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ગઠબંધનની શક્યતાને સાફ નકારી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે વન નેશન કોઈ વિશ્વસનીય વૈકલ્પિક સરકાર નથી અને માત્ર કોએલિશન પાસે જ દેશના પ્રશ્નોનો સાચો ઉકેલ છે. આ હતા તારીખ 10 જુલાઈના સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.